એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આજે આપણે જઈશું 17મી સદીના ફ્રાન્સમાં એક એવા તેજસ્વી બૌદ્ધિક દિગ્ગજ પાસે જેમને લોકો કહેતા લે ગ્રાં આર્નોલ્ડ, મહાન આર્નોલ્ડ. એમનું નામ એન્ટોઇન આર્નોલ્ડ.
બિલકુલ, એન્ટોઇન આર્નોલ્ડ 1612 થી 1694 ફ્રાન્સના એક ખૂબ જ મહત્વના, શું કહેવાય, ધર્મશાસ્ત્રી હતા, તત્વજ્ઞાની પણ હતા અને તર્કશાસ્ત્રી પણ.
ત્રણ ભૂમિકાઓ.
હા, અને એમનું નામ પોર્ટ રોયલ એબી અને જેન્સનિસ્ટ ચળવળ સાથે બહુ ગાઢ રીતે જોડાયેલું છે.
જેન્સનિઝમ શું હતું બરાબર? કોઈ ધાર્મિક સુધારા દેવું?
હા, એમ જ સમજો. કેથોલિક ચર્ચની અંદર જ એક વિચારધારા હતી જે ઈશ્વરની કૃપા અને થોડી કડક નૈતિકતા પર વધારે ભાર મૂકતી હતી.
અચ્છા, અને એ સમય પણ કેવો હતો? વૈજ્ઞાનિક ક્રાંતિ શરૂ થઈ રહી હતી. રેને દેકાર્ત જેવા તદ્દન નવા વિચારકો આવી રહ્યા હતા.
બરાબર, તત્વજ્ઞાન જાણે નવી દિશા પકડી રહ્યું હતું. પેલી જૂની મધ્યયુગીન વિચારસરણી હતી ને, સ્કોલેસ્ટિકવાદ,
હા,
એની પકડ હવે ધીમે ધીમે ઢીલી પડી રહી હતી. એટલે બૌદ્ધિક અને ધાર્મિક રીતે બહુ ઉથલપાથલનો સમય હતો.
અને એવામાં આર્નોલ્ડનું કામ ખૂબ જ મહત્વનું બની જાય છે.
સાચી વાત છે. એટલે આજે આપણે એમના જીવન પર, એમના મુખ્ય કામો પર, ખાસ કરીને પેલું પ્રખ્યાત પુસ્તક છે ને, પોર્ટ રોયલ લોજિક,
હા હા, સાંભળ્યું છે એના વિશે,
એના પર વાત કરીશું. દેકાર્ટ સાથે એમના જે મતભેદ હતા, જે ચર્ચાઓ હતી અને એમના વિચારોની અસર કેટલી લાંબે ચાલી, એ બધું જોઈશું. એમનો જન્મ તો પેરિસમાં જ થયેલો, એક પ્રભાવશાળી પરિવારમાં, જ્યાં કાયદો અને ધર્મશાસ્ત્રની વાતો તો આમ રોજિંદી હતી.
એટલે વાતાવરણ જ એવું મળ્યું એમને.
પણ પેલી પોર્ટ રોયલ સાથેની એમની નિષ્ઠા,
હા,
જેન્સિનિઝમ સાથેની, એના લીધે મુશ્કેલીઓ પણ થઈ હશે ને?
બહુ. એમને જેસ્વીટ સંપ્રદાય સાથે સીધો સંઘર્ષ થયો. જેસ્વીટ્સ એ વખતે બહુ પ્રભાવશાળી હતા.
એટલે
શું થયું?
પરિણામે આવ્યું કે એમને સોર્બોન યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને વર્ષો સુધી તો બિચારાને છુપાઈને રહેવું પડ્યું.
બાબરે, આટલો વિરોધ, પણ લખવાનું ચાલુ રાખ્યું એમણે.
હા, એ જ તો એમની કમાલ છે. આટલા વિરોધ વચ્ચે પણ લખવાનું બંધ ન કર્યું. એમની પ્રતિબદ્ધતા દેખાય છે એમાં.
ખરેખર
એમના જે કાર્યો છે એમાં પોર્ટ રોયલ લોજિક, જેનું મૂળ નામ તો હતું તર્કશાસ્ત્ર અથવા વિચારવાની કળા, એ સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો.
વિચારવાની કળા,
હા,
સરસ નામ છે.
હા, પિયર નિકોલ સાથે મળીને લખેલું, અને એ ખાલી સૂકું તર્કશાસ્ત્ર નહોતું. એનો હેતુ હતો કે લોકો સ્પષ્ટ રીતે, વ્યવહારુ રીતે કેવી રીતે વિચારે, કેવી રીતે દલીલ કરે, એ શીખવવાનો.
એટલે લોકોને વધુ સારા વિચારક બનાવવા માટે. એમાં પેલી કોમ્પ્રિહેન્શન અને એક્સટેન્શનવાળી વાત છે ને, એ શું છે જરા કહેશો?
હા, ચોક્કસ. જુઓ, કોમ્પ્રિહેન્શન એટલે કોઈ પણ ખ્યાલ હોય એના ગુણધર્મો. જેમ કે માણસ કહીએ તો એના ગુણ શું, વિચારશીલ છે, પ્રાણી છે વગેરે, એ થયું કોમ્પ્રિહેન્શન.
બરાબર.
અને એક્સટેન્શન એટલે એ બધી વસ્તુઓ કે વ્યક્તિઓ જેના પર એ ખ્યાલ લાગુ પડે, જેમ કે દુનિયાના બધા માણસો.
ઓ, સમજાયું. એટલે એક ગુણધર્મ અને બીજું એનો વ્યાપ.
બરાબર. અને આ ભેદ જાણવો ને એ સ્પષ્ટ દલીલ કરવા માટે અને ગેરસમજ ટાળવા માટે ખૂબ જરૂરી છે. આજે પણ એટલો જ ઉપયોગી છે.
એટલે જ કદાચ આ પુસ્તક આટલું ચાલ્યું હશે.
હાસ તો, સદીઓ સુધી યુરોપમાં તર્કશાસ્ત્ર ભણાવવા માટે આ જ મુખ્ય પાઠ્યપુસ્તક રહ્યું.
કમાલ કહેવાય. પણ એમના ધર્મશાસ્ત્રીય લખાણો પણ હતા ને, એમાંય વિવાદ થયા હતા?
હા, થયા હતા. એમનું એક પુસ્તક હતું વારંવાર પવિત્ર સંસ્કાર ગ્રહણ કરવા વિશે. એણે તો ભારે ચર્ચા જગાવેલી, કારણ કે એમણે નૈતિક શુદ્ધતા પર બહુ ભાર મૂક્યો હતો, જે ઘણાને કદાચ વધારે પડતું લાગ્યું.
પણ મને તો દેકાર્ત સાથેની એમની ચર્ચામાં વધારે રસ પડે છે. પેલી ચોથી આપત્તિઓ, ફોર્થ ઓબ્જેક્શન્સ, એ કેમ આટલી મહત્વની ગણાય છે?
જુઓ, દેકાર્તે એમના મેડિટેશન્સમાં શું કહ્યું કે મન અને શરીર બે સાવ અલગ તત્વો છે. મન અમૂર્ત, વિચારતું તત્વ, શરીર ભૌતિક, વિસ્તરણ પામતું તત્વ. આને કહેવાય દ્વૈતવાદ, ડ્યુઅલિઝમ.
હા હા, માઇન્ડ બોડી ડ્યુઅલિઝમ.
બરાબર. હવે આર્નલ્ડે આના પર બહુ ગંભીર સવાલ ઉઠાવ્યા. એમણે કહ્યું, ભાઈ, જો આ મન અને શરીર આટલા જુદા જ હોય, એક અમૂર્ત ને એક ભૌતિક, તો પછી એકબીજા સાથે જોડાય કેવી રીતે, કામ કેવી રીતે કરે?
મતલબ
કે આપણું મન આપણા શરીરને હુકમ કેવી રીતે આપે છે અને શરીરની સંવેદનાઓ મન સુધી પહોંચે કેવી રીતે, આ જોડાણ ક્યાં છે?
અરે વાહ, આ તો પેલો મૂળભૂત પ્રશ્ન થયો. જાણે કમ્પ્યુટરનું સોફ્ટવેર એના હાર્ડવેર સાથે વાત કેવી રીતે કરે છે. આજ તો મન શરીર સમસ્યા છે ને, જે આજે તત્વજ્ઞાનમાં ઉકેલાયો નથી.
બિલકુલ એ જ. અને આર્નોલ્ડે આ પ્રશ્ન બહુ સ્પષ્ટ રીતે ઉઠાવ્યો, એટલે એમની આ આપત્તિઓ બહુ મહત્વની ગણાય છે.
ખરેખર વિચારવા જેવું છે.
આ સિવાય એમણે વિચારોની પ્રકૃતિ વિશે પણ લખ્યું, કહ્યું કે વિચારો એટલે શું? એ આપણા મનમાં દુનિયાની વસ્તુઓ કે ખ્યાલોની જાણે કે માનસિક છાપ, મેન્ટલ રેપ્રેઝન્ટેશન્સ. અને એમણે તર્ક અને શ્રદ્ધા વચ્ચે એક પ્રકારનો સુમેળ સાધવાનો પણ પ્રયાસ કર્યો. એ માનતા હતા કે તર્ક આપણને ધાર્મિક સત્ય સમજવામાં મદદ કરી શકે, પણ છેવટના જ્ઞાન માટે તો ઈશ્વરની કૃપા જ જોઈએ.
તો એમની અસર કેટલી લાંબી રહી? શું એમના વિચારો એમના સમય પૂરતા સીમિત હતા કે પછી?
ના ના, જરાય નહીં. પોર્ટ રોયલ લોજિકનો પ્રભાવ તો મેં કહ્યું એમ છેક 19મી સદી સુધી રહ્યો. અને દેકાર્ત પરની એમની ટીકાઓ, એણે તો જ્હોન લોક અને લિબનીઝ જેવા પછીના મોટા ગજાના તત્વજ્ઞાનીઓને પણ વિચારવા મજબૂર કર્યા.
અચ્છા.
હા, એટલે આધુનિક વિદ્વાનો એમને મધ્યયુગીન અને આધુનિક વિચારસરણી વચ્ચેની એક બહુ મહત્વની કડી તરીકે જુએ છે. અને ધર્મશાસ્ત્રમાં પણ પેલી કૃપા અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેની ચર્ચાઓ એ આજે પણ સુસંગત છે.
એમના કોઈ ખાસ વાક્યો કે કથનો છે જે એમના વિચારનો સાર આપતા હોય?
હા, છે ને. જેમ કે પોર્ટ રોયલ લોજિકમાંથી એક છે, મન તેને જાણ્યા વિના કંઈ પણ ઈચ્છી શકતું નથી. મતલબ કે સમજણ પહેલા આવે પછી પસંદગી.
બરાબર, અન્ડરસ્ટેન્ડિંગ પ્રિસીડ્સ વિલ.
હા. અને ધર્મશાસ્ત્રમાંથી એક જેન્સિનિસ સિદ્ધાંત જેવું વાક્ય છે, કૃપા પ્રકૃતિનો નાશ કરતી નથી પરંતુ તેને પૂર્ણ કરે છે.
રસપ્રદ. અને એક વાત સાંભળી છે કે એમની યાદાશક્તિ ગજબની હતી.
હા, કહેવાય છે કે ચર્ચા વખતે એ મોટા મોટા ધર્મશાસ્ત્રીઓના લાંબા લાંબા ફકરા મોઢે બોલી જતા હતા.
શું વાત છે.
ખરેખર આર્નોલ્ડનું જીવન અને એમનું કામ એ બતાવે છે કે ઊંડી ધાર્મિક શ્રદ્ધા અને એકદમ કડક તાર્કિક વિશ્લેષણ, આ બંને વસ્તુઓ એક સાથે રહી શકે છે. ભલે એમના જીવનમાં ઘણા વિવાદો રહ્યા, પણ એમનું બૌદ્ધિક યોગદાન તો અમૂલ્ય છે.
સાચી વાત. એમની આખી સફર જોઈએ ને તો એક વિચાર મનમાં આવે છે, શું સ્પષ્ટ અને તાર્કિક રીતે વિચારવાની જે ક્ષમતા છે એ આપણને ખાલી દુનિયાવી જ્ઞાન મેળવવામાં જ મદદ કરે છે, કે પછી શું કહેવાય, આધ્યાત્મિક સત્યની શોધમાં પણ એ માર્ગદર્શક બની શકે?
બહુ જ સરસ પ્રશ્ન અને ખરેખર મનન કરવા જેવો. આ વિચાર સાથે જ આપણે આજની આ જ્ઞાનગોષ્ઠીને અહીં વિરામ આપીએ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.